2 જે સ્મરણ નામ જપ ને માટે માળા અને માળાની ઉપર મેળ મેળને કહેવાય સુમેળ સુરત શબ્દ કુ મેલ દ્વારા તો જો મેલ હૈ માળા કે તો ભગવાન કે નામ સ્વરૂપ મેં હમે જોડ દેતા હૈ અને માળા સતત ચાલ્યા કરે જપ ચાલ્યા કરે એટલા માટે એનું નામ મેળ પણ સુમેળ છે એ ભગવાનની સાથેનો એકાગ્રતાનો સારો મેળ કરાવી આપે છે માટે ઉસકા નામ સુમેળ સુરત શબ્દ કુ મેળ મેળ થવો વ્યવહાર જીવનમાં પણ મેળ સુમેળ ન હોય તો જીવન જીવવાનો સ્વાદ ન જ આવે સુરત શબ્દ કુ મેળ આવક જાવક નો આર્થિક વ્યવહાર નો પણ મેળ રોજ રાખીએ મેળ જયારે હિસાબ મળી જાય કે હવે મેળ વૃત્તિઓ બધી જયારે એકાગ્ર થાય જયારે એમાં પરોવાઈ જાય ત્યારે એને મેળ પડે છે ભગવાનની સાથેનો સુમેળ કરાવી આપે એ વૃત્તિ એ શબ્દ સતત જાગ્રત રહીએ અને સતત જાગૃતિ આપણને શું મેળ કરી આપે વ્યવહારિક જીવનને એક એક ડગલે ને પગલે જુઓ શ્વાસે શ્વાસે જુઓ માણસને મેળ અને સુમેળ પડવો પડે તો જ એ સફળ થાય અને મેળ ના પડે જઈને ધક્કો ખાઈને આટા મારીને પાછા આવું પડે કેમ શું થાય તું મેળ વગર નો તું કઈ વ્યવહારમાં જ્યાં મેળનો આટલો બધો આગ્રહ છે જરૂરિયાત છે આટલી બધી તો વ્યવહાર સફળ થાય આ તો અધ્યાત્મ જીવને ઈશ્વર સાથે મળવાનું ભગવદ પ્રાપ્તિ કરવા માટેનો જે મેળ થાય એનું નામ સુમેળ અને એ માણસ પોતાના જીવન વ્યવહારને સમજીને એમાંથી અભ્યાસ કરીને એમાંથી ભણીને જો સમજણ પૂર્વક ધર્મ તરફ વ્યવહારમાંથી ધર્મ તરફ અને ધર્મ તરફથી અધ્યાત્મ તરફ વધે તો અવશ્ય એના જીવનની બધી સુરતાઓ એક થાય જોડાઈ જાય જ્યાં સુધી વિખુટા આવીશું ને ભમતા આવીશું ત્યાં સુધી સંગઠન ન થાય એનું બળ પણ ન મળે એક એક વૃત્તિ એક એક ભોગને વિષયોમાં ભટક્યા કરતી હોય તો માણસનું મન અને માણસ સ્વયં નિર્બલ થઈ જાય શક્તિહીન બને બધી ઇન્દ્રિયો એની બધી જ વૃત્તિઓ એકત્રિત કરી સુગઠિત કેન્દ્રિત કરી અને શબ્દ શેલાયા શબ્દમાં પરોવે તો એનું બળ આત્મબળ વધી જશે તો સંત મહાપુરુષો તપસ્વીઓનું આત્મબળ કેટલું હોય દરેક ગ્રહસ્થ એને શરણે જાય એને ચરણે પડે એની સેવા કરે મહારાજ અમને કંઈક આપો એની પાસે વૃત્તિઓનું સંગઠનનું એટલું બધું મજબૂત આત્મબળ છે એક હો રહે અને એ જે આત્મબળ ક્યારે થાય કે સુરત શબ્દ કુ મેળ હુઆ સુરતને અને શબ્દને જ્યારે પૂરેપૂરો મેળ પડી જાય જેમ કોઈ પણ વ્યવહાર મેળ વગર માળવે ન જવાય મન વગર ઠેકાણું ન પડે એમ અધ્યાત્મ પણ પ્રબલ છે અને જેને આત્મબલની પ્રાપ્તિ કરવી છે જેને આત્મનિષ્ઠા જોઈએ છે એને તો પોતાની સુરતીઓ પોતાની વૃત્તિઓ જેમાં આધાન કરવાની હશે ચાહે સગુણમાં કે ચાહે નિર્ગુણમાં અદ્વૈતમાં કરવી હશે તો એને પોતાનું ચિંતન મનન સતત એક ધારું આ જગતમાં એક બ્રહ્મ છે, તત ત્વમ અસિ, તે જ છે, બીજું છે જ નહીં. અને છેવટે પોતે અને એ બંને એક થઈ ગયા, દોનું એક હો રહે છે. મૃત્યુ જ્યાં સમાહિત થઈ જાય ત્યાર પછીથી આપોઆપ ઈશ્વરને પોતાનામાં જુએ અને પોતાને ઈશ્વરના અંશ તરીકે જુએ, તો પણ દ્વૈત સંપૂર્ણ શાંત થઈ જાય, દોનું એક હો રહે છે, બંને એક થઈને ઉભા રહે. અને જે ઓતસ્ત પ્રોતસ્ત જેમ ઉપનિષદના ઋષિઓ આપણને કહે છે, જે ઓતપ્રોતતા આવી ગઈ જીવ ઈશ્વરની, આત્મા અને પરમાત્માની, ત્યાં અભેદ એ જે સુમેળ છે, કે સમસ્ત સૃષ્ટિ પણ મેળ ખાય, એની અંદર બધા સંબંધો જોડાય, તો જ એમાંથી સફળતા મળે. કોઈ પણ ક્ષેત્રે જઈ આવો, ગુરુ શિષ્યને સુમેળ એટલો બધો પડી જાય, એટલી આત્મીયતા આવી જાય, કે પોતાનું જેટલું સામર્થ્ય, બધું જ સામર્થ્ય એનામાં સ્થાપિત કરી દે, જ્યાં આથી કોઈ ગણું છું, કોઈ પણ ઘરમાં વ્યવહારની અંદર જોડે, વડીલ વૃદ્ધ હોય, બીમાર હોય ઘરમાં, અરે પોતાનું ન હોય છતાંય એની વૃદ્ધાવસ્થાની અંદર જેટલી સેવા શુશ્રુષા થશે, એનું દિલ મળી જશે, એને સંતોષ થશે, ઘાસ એનો આત્મા આમ ઠરશે, તમારી ચાકરી થઈ કરનારને પ્રત્યે, ચાકરી કરનારને પ્રત્યે એટલો બધો સદભાવ જાગ્રત થશે, એનો અંતરાત્મા બોલી દે કે સુખી તારું ભલું કર્યું, દોન એક ભરે. અને એની આંતરડી ઠર્યાનો જે આનંદ અને એનાથી એનાથી મળેલો જે ઉદ્ગાર, એને તો આનંદ મળ્યો, પણ જેણે સેવા કરી એને પણ એટલો જ સંતોષ અને એટલી જ શાંતિ અને સુખ પણ મળે. ત્યારે તે વૃદ્ધ બીમાર, રોગી અને સેવા કરનાર બંનેનો મેળ થયો, દોરું એ કરે, એકબીજાના મન મળી જવા જોઈએ, ઘરનો આખો વ્યવહારનો ઘર સ્વર્ગ પણ બની શકે સુમેરથી, અને સુમેર ચાલ્યો ગયો તો એ ઘર નરક. એટલે અહીંયા આગળ આપણને મહારાષ્ટ્રી એટલો તદ્દન સ્પષ્ટ કરાવે છે આ મંત્ર, સુરત સબજ કે મેલ હુઆ, ત્યાં મેલ છે ને, જીવન જીવવા માટે બહુ જ અગત્યનો, એટલો બધો કામનો છે કે એના વગર તમે જીવન જીવી જ ના શકો, અને જીવો તો પણ એ નકામું, લુખું, દુઃખી, અશાંત. પણ મેળ નામનો એક આંકડો હોય એ બધાની જોડે જોડી આપે, જીવનના બધા જ ક્ષેત્રે વ્યવહારમાં જો આપણને મેળ એટલો બધો અગત્યનો લાગતો હોય, તો ભગવાનની સાથેનો મેળ, જ્ઞાન સાથેનો મેળ કેટલો આવશ્યક. અને એ બધામાંથી પાઠ શીખી શીખીને જો માણસ ધર્મને માટે તૈયાર થાય, તો બહુ સફળતાથી એની અંદર પ્રવેશ કરી શકે. અને એની ઉપરનું પગથિયું અધ્યાત્મ, એ પણ એટલું જ સરળ થઈ જશે, જ્યારે માણસ પોતાના મનને એ પ્રમાણે તૈયાર કરે કે હવે મારે આ ઉપાધિઓમાંથી છૂટીને બહાર આવીને મારે હળવાશભર્યું જીવન જીવવું છે, એવું એ પોતે નિશ્ચય કરે, દ્રઢ સંકલ્પ કરે, તો જ આ બને. ઘણા બધા 80-80 વર્ષ થઈ ગયા હોય, મેળ ખાતો જ ના હોય ઘરમાં કોઈ કુટુંબ ને પરિવાર, અગા પોતાના પંડે જેને દીકરાની સાથે ના, પછી વૃદ્ધાવસ્થા આશ્રમમાં જાય, ત્યાં કોણ જોડે, પંડના જણાની જોડે મેળ ન ખાધો તો આશ્રમના વહીવટદારોની જોડે મેળ ક્યાં ખાવાનો, એનું જીવન ક્યારે થાય. જીવનનો જે પાઠ સમજવાનો છે, વ્યવહારિક જગતમાંથી જે બોધ લેવાનો છે, એ બોધ માણસ જીવનભર ન લે તો કુંઠિત અવસ્થા એની, અને એવી કુંઠિત અવસ્થા એની થઈ ગઈ હોય કે પોતે જીવન પણ એનું બોધરૂપ લાગે છે. એ ભગવાન હવે દિવાળીને શું કર્યું છે, લઈ ગયો કેમ જીતા નથી આવ્યું, અને જીવનમાં મેળ ખાધો નથી અને મેળ મેળવતા આવડ્યું નથી. વેપારી ગમે એવો મોટો હોય, દાડાનું કે મહિનાનું વર્ષનું સરવૈયું ગાવે અને એમાં મેળ મળી જાય ને તો હા મારો ધંધો ગણાય, મેળ જ ના દે. એટલે ભગવદ પ્રાપ્તિ કે આત્મસંતુષ્ટિ આત્મતૃપ્તિને માટે માણસની પોતાના જીવનમાં કોઈ પણ હિસાબે કોઈ પણ રીતે મેળ પાડવો જ પડે. કેટલી સરસ વાત છે, સુરત સંબંધે તો મેળ મેળ પડી ગયો, રસ્તે ચાલુ હોય તો મેળ પડવો જોઈએ, સમયનો મેળ પડે, વસ્તુનો મેળ પડે, સંબંધનો પણ. તો શું થાય કે તમે તમે પોતે અને તમે જે કંઈ કરવા નીકળ્યા છો એ બધું એક થઈ જાય, એક વાર તમને સફળતા મળી જાય, ઉપલબ્ધ થઈ જાય, મળી ગયું, દોનું એક હોય, બીજા બંને એનો ધ્યેય અને જ્ઞાતા બંને એક થયા તો બસ સફળ પૂર્ણતા આવી ગઈ. મેળ એ જ માનવ જીવનને મહાન બનાવી શકે. આપણે આપણા જીવનને તરફ નજર કરીએ, જુઓ હું આટલું સાંભળું છું, વિચારું છું, વર્તન કરું છું, પણ મારા મન સાથે હું મેળ પાડી શકું છું ખરો? ઘરની વ્યક્તિઓને કુટુંબને પરિવારને એના તો એ બાજુ રહી, પણ વ્યક્તિ પોતાની જાતને તપાસે, મારો મેળ મારી જાત સાથે પડે છે? મેળ ક્યાંક હોય, હું ક્યાં છું, મન શું કરવા ઈચ્છતું હોય અને અંદરનો કંઈક કરવા ઈચ્છતું હોય, મનમાં ખેંચાતા હોય, વિચારોમાં તાણ તાણી હોય, એ માણસ એનું જીવન મેળ વગર નહીં, ત્યારે કશું ઉપલબ્ધ નથી. આત્મપ્રાપ્તિ કરવી હોય તો એના માટેનો મેળ કેટલો બધો જોઈએ, પણ બહુ સરળ છે, અઘરું નથી. હા, જે મેળ રોજની જીવનની વ્યવહારની પદ્ધતિમાંથી મેળવો છો એ એવી જ રીતે આમાં મેળવી લેવાનો, બહુ સહજ છે, અઘરું જરાય ના માને, જરાય ના રાખો, આ તો આપણાથી નહીં. જેમ જેમ માણસ ઉંમરમાં મોટો થતો જાય છે તેમ તેમ એ આત્મબલથી બહુ શક્તિહીન થતો જાય છે. મોટા બાળકનું આત્મબળ જો ખૂબ હશે એમ એમ જમ્પ લાવશે યુવાનીમાં, પછી આત્મબળ ઘટવાનું, એને પોતાને પોતાનામાં વિશ્વાસ નથી રહેતો શું થશે. એટલે જીવન જીવવામાં મેળ જ ના પડે અને આખરે જીવનથી હારી ગયેલો હશે, થાકી ગયેલો હશે, હવે શું કરવાનું? હું તો વૃદ્ધ થયો, નિરાધાર છે, કઈ રહ્યું નહીં, શરીરે કામ નથી કરતું, હાથ ગયું, દાંત ગયા, આમ અનેક બાબતોથી એ પોતાના મનની અંદર ક્લેશ 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 જ અનુભવ્યા કરતો, એને પોતાને અંદર આ ક્લેશના જીવમાં ભગવાને જે કંઈ આયુષ આપ્યું એ સંપૂર્ણ આયુષ જો માણસ સજગ થઈ જાય, એની સાથે અનુસંધાન કરી લે તો એક એક શ્વાસ એને ઓછો પડે, હજુ ઓછું પડે, હજુ ઓછું પડે, પણ ક્યારે એનું ધ્યેય એનું લક્ષ્ય એક હોય કે મારે આત્મામાં મળવું છે, મારી બધી વૃત્તિઓને મારા પોતામાં સમાહિત કરી દેવું છે, એટલું લક્ષ્ય હશે ઘણું. સમાવા જવું હોય ને તો કેટલો પરિશ્રમ કરવો પડે છે, કેટલા સાહસ ખેડવા પડે છે, અને ત્યારે એ જગ્યાએ પહોંચીએ ત્યારે ઉપાર્જન થશે. એમ આપણા જીવનમાં જેને આત્મધન સંપાદન કરવું છે એ આત્મધનને સંપાદન કરવા માટે પણ થોડીક હિંમત, થોડુંક પોતાનું બળ એકત્રિત કરી એને પોતાની વ્યવહારિક વૃત્તિઓમાંથી ઉપર આવીને પોતાના મનોબળને મજબૂત કરી મોટા ભાગે મનોબળ નિર્બળ થઈ ગયું છે. હું કેવી રીતે કરી શકું? આ કામ છે, પેલું કામ છે, સત્સંગમાં જવાનો સમય જ નથી. મન મોટા મોટું નિર્બળ પડશે ને તો સારા કામ માટે પડશે. સારું કામ કરવા માટે માણસને બહાના જ નીકળ્યા છે. આજે તાવડ છે, સમય નથી, અનેક બાબતો નીકળ્યા છે. કેમ? મનોબળનું નિકટા, એનું આત્મબળ ઘણું ઝીણું થઈ ગયેલું છે. જે પોતાના જીવનમાં ખૂબ જ બળ આપનાર આવશ્યક એવી બાબત છે એના પ્રત્યે માણસ ખુદા કેમ છે? એની પોતાની નિર્બળતા. જો માણસ નિર્બળતા ખંખેરી નાખે, ભલે હું ગમે તેવો હોઉં, ગરીબ હોય એની ના નથી, પૈસા વગરનો છું એ પણ ચાલશે, ઘરડો છે એ પણ ચાલશે. મનોબળ અને આત્મબળ જેટલું આપણી પાસે હશે મજબૂત, એટલો જ એ સાહજિકતાથી પોતાના જીવનને ખૂબ જ આનંદિત પ્રફુલ્લિત રાખી અને પોતાનો જ આનંદ, આત્માનો આનંદ એ હંમેશા ભોગ્યા કરશે. ભગીરથ સંત મહાપુરુષ ભલે માંદો હશે, બીમાર હશે, પણ સામાન્ય માણસની માફક હાય હાય નહીં કરતો હોય કે હરી હરી કરતો હોય. જોજો સંત જીવન હાય મર ગયા, હાય મર ગયા. પોતાની સમજણ પડે વડે દેહાધ્યા ખટાવી ચલતા રહેતા હોય તો શરીર તો હૈ મેરે દુઃખ. એક નારાયણ સ્વામી કરીને હતા, મર્યાદ સંતરામ પ્રસિદ્ધ મહાપુરુષ, પેલા એ વાત કરેલી. એમને પાસે પીડા થી લેવાય ને એવી પીડા થી મિશન ક્રિશ્ચિયન મિશન હોસ્પિટલમાં દાખલ કર્યા. તે વખતે પરદેશી ડાક્ટર ડાક્ટરે કઈક ઓપરેશન કરવું છે, કરી નાખો એમની તમે સ્થિતિ હું સુંદાડવી પડશે. કેમ? કે તમે આ દુઃખ તમને ના થાય અને તમારે જીવાય નહીં અને અમને અડચણ ના પડે એટલે તમને બેહોશ કરીને આ ઓપરેશન કરવા. સ્વામીજીને સુવાડી દીધા પછી કઈ મને કોઈ સ્થિતિ સુધારશે આ તમને સોંપી દઉં છું, તમારે જે કરવું જ કરી. એ ઓપરેશન ડાક્ટર કરે કઈ પણ ચિત્કારો બોલ્યા સિવાય અને એની સામે જોયા કરે શું કર્યું. આખું ચિકિત્સા પૂરી થઈ બોલો વિદેશથી આવેલો ક્રિશ્ચિયન ડોક્ટર એને કહ્યું, ઓહ આ દેશમાં આવી વિભૂતિઓ આજે પણ છે કે જેને પોતાના દેહને માટે પણ આટલો બધો વૈરાગ દેહાભ્યાસ સહેજ પણ ના. એને પ્રણામ કર્યા, વંદન કર્યા, એને પ્રશ્ન પણ કર્યો કે આ તમારે કેવી કેવી રીતે આપશે? દેહાભ્યાસ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી એની અંદરની પીડા અનુભવાય, અને જ્યાં એકાગ્ર થઈ જાય માનસિકતા અને આ દેહ ઊંચું જ નહીં એવા પ્રકારની દ્રઢતા આવી અને એના પરિણામે અહીંયા જે કંઈ થયું એને મને કશો જ સ્પર્શ નથી થયો, અનુભવ નથી થયો, હું આ દેહથી જુદો છું, એનાથી પર છું, આ દેહ હું નથી. સુરત શબ્દ મેલ હોવા જ્યાં આપણી વૃત્તિઓ દેહાધ્યાસ છોડીને આત્માકાર બને કે હું તો અંદરની ચેતના એ મારું સાધુ સ્વરૂપ છે. આ તમારું ઘર કદાચ ઘરને નમું સમૂહ કરવા માટે થોડું છોલી અને પછી પાછું એને અતિ એમને એમ લીટીને કરી દઈએ તો જેમ આપણને કશું અસર નથી. એમ આ શરીર થોડુંક છોલ્યું, થોડું કાપ્યું, પાછું લીટ્યું, સાધ્યું એવું નથી. વૃત્તિઓ આત્મામાં એક થાય, દોન એક હોય. એમની સમાધિ જયપુરમાં છે, વર્ષો સુધી નડિયાદ સંતરામ મંદિરમાં નારાયણ બહુ ઉચ્ચ કક્ષ ઉચ્ચ અવસ્થા. બીજા એક બીજા એક સ્વામી જાનકીદાસ છે, એ પણ એવી જ વિભૂતિ કે પોતાના જેને કહેવાય ને દોનું એક હો રહે, અદ્વૈત જેને પોતાના જીવનમાં સિદ્ધ કર્યું મહાપુરુષો ના દર્શન કરતા આનંદ આવે આવી ગયો. અહિયાં મારા શ્રી આપણને ખૂબ જ એક સૂચક દ્રષ્ટિ આપી દીધી કે મેલ હુઆ જીવનના કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ ક્ષણે કોઈ પણ પ્રસંગે જો સુમેળ હશે ને તો સફળ થઈ જવાશે. આ પોતાના આત્માનું દર્શન કરવા માટેનો આ મંત્ર છે સુરત શબ્દ સુમેળ હુઆ. એ જ મંત્ર વ્યવહારની સફળતા માટે પણ એટલો જ જરૂરિયાતનો છે, 101%. સર્વત્ર સુમેળ માટે માણસે એકાગ્ર થવું પડે. ચાહે તમે ખોટું કામ કરતા હો તો પણ ખોટા કામ કરવા માટે એકાગ્ર થવું પડે, અને સારું કામ કરવા માટે તમે પ્રવૃત્તિ કરતા હો તો એમાં પણ એકાગ્ર થવું જ પડે. તો એકાગ્ર થયેલામાં ખોટું સારામાં સારું ખોટું થશે, અને સારું એ સારામાં સારું થશે. ત્યારે એમાં પણ એટલા જ એકાગ્ર રહેવું પડે કે જેટલા ચોરીમાં સફળ થઈએ પકડાઈએ. બહુ સાહજિક છે, આપણે ઈશ્વર પ્રાપ્તિ માટે એટલું બધું માની બેઠેલા છીએ કે આપણને ક્યાં મળવાના હતા, આપણને કેવી રીતે મળવાના હતા, આપણી પોતાની નિર્બળતા. પણ જેમ અન્ય કાર્યની અંદર સફળતા સફળ થવા માટે જેટલા એકાગ્ર થઈએ તેથી પણ થોડા એકાગ્ર થવાની, બહુ નહીં એટલા બધા નહીં. પરીક્ષામાં બહુ સાવધ રહીએ, પછી લેતા પહેલા આપતા પહેલા સુપરવાઇઝર જોવા વાળો હોય એનાથી બધાથી સાવધ રહીને પાછા લખતા આડું અવળું ના લખી જાય, એકલી નીકળી રીતે ના લખી જાય. કેટલા સાવધ રહીને એક પ્રશ્ન સાચો હોય એને જ લખવાનો, પાછો બીજા પ્રશ્ન જોડે જવાબ નો ના લખી દેવું જોઈએ. કેટલી સાવધાની, આટલી સાવધાની ક્યાંની જરૂર પડે? ક્યાં તો તમે જયારે અધ્યાત્મ તરફ જવું પલાથી વાળી બેસી જાઓ, પ્રાર્થના કરો, પ્રાર્થનાનું બળ પણ એટલું મળશે કે પ્રભુ મને એકાગ્ર કર, મને શાંતિથી ભગવાનનું નામ સ્મરણ દેવાય એટલે મન સ્થિર કરાવજો. ધીરે 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 એ પ્રાર્થનાનું બળ એવું મળશે કે એક દિવસ મન સ્થિર થઈ જશે. જ્યાં પેલી સાવધાની એટલી બધી રાખવી પડતી એટલી સાવધાની એ નહીં રાખવી સફળતા. આમ સાધક ગુરુ અને શિષ્ય બંનેને જ્યાં ઉત્પ્રસ્ત આવી ગઈ એને કઈ પણ જુદું ના લાગે. શિષ્ય ક્યાંથી આવ્યો હશે? પોતાનો પુત્ર તો નથી, પુત્ર ઉપર માણસ વિશ્વાસ કિતાબ વિશ્વાસ રાખે કે ન રાખે, રાખે ગમે તેવો ખોટો હોય નફટ હોય તો. પણ શિષ્ય એ ક્યાંથી આવ્યો છે કોણ છે ખબર નથી, પણ શિષ્યત્વનો સ્વીકાર કરી લીધો છે. પછી એમાં એકબીજાના પ્રત્યેનો જેટલો નજીકનો સંબંધ થતો જાય, જેટલો વિશ્વાસ અને આત્મીયતા કહેવાતી જાય એટલો જ એ બંને પોતે એકબીજાના જુદા નહીં અને એક જ છે હું ને તું જુદો નથી. મિટ ગયા તેરા મેરા, પ્રભુ આ શરીરે મારું નથી અને તું પણ મારું નથી, હું ને તું જુદા છું. મિટ ગયા તેરા, ભગવાનને પણ કહી ગયા તું નથી ને હું નથી. વશિષ્ઠજી મહારાજને ભગવાન રામ યોગ વશિષ્ઠની કથા સંભળાવે ત્યારે વશિષ્ઠજી રામને કહે છે કે રામ મારા મનનો માનેલો તું મારો શિષ્ય અને તારા મનનો માનેલો હું તારો ગુરુ, બાકી આ જગતમાં કોઈ શિષ્ય નથી અને કોઈ ગુરુ નથી, એક સ્વરૂપ કહેવાનું જે તારામાં છે એ જ મારામાં. આમ જેને સાચી સમજણ આવી જાય પછી ભેદ નહીં લાગે. અને એ સુખદેવજી યુવાન છતાં દ્રષ્ટિમાં કોઈ ભેદ નહીં, કોઈ વિકાર નહીં. યમુનામાં સ્નાન કરતી એ સ્ત્રીઓ હોય છતાં એનાથી જરાય કેમ કે આ તો બાળક જેવો. આપણને કઈ જ અસર થવાની નથી. પણ બુદ્ધો વ્યાસ ત્યાં થઈને નીકળે ત્યારે બધાને સંકોચ થાય. જેની વૃત્તિઓ આત્માકાર બની ગયેલી છે, વિકૃતિઓ એને કઈ જ નહીં કરી શકે. સામે પ્રત્યક્ષ પડેલી હશે સાધનો, છતાંય વિકૃતિ એને સહેજ પણ સ્પર્શ ન કરી શકે. સુરત સબકુ મેલ હુઆ, વૃત્તિઓ જ્યાં સમાહિત થઈ ગઈ, પોતાનો પોતે સ્વયં આત્મનિષ્ઠ બની ગયો, એને બહારના કોઈ જગતનો કોઈ વાતાવરણનો સહેજ પણ સ્પર્શ ન થાય. વૃત્તિઓ વૃત્તિઓ આમ સરળતાથી નીકળે, વહેતા પવનની અંદર જેમ આપણે સડસડાટ નીકળી જાય ને પવન પાછળ હવા પાછળ નીકળી જાય, એમ જગતના બધા જ વ્યવહારો બધું જ વાતાવરણ એમને આમ પાછળ નીકળી જાય અને માટલું પાણીમાં આગળ ચાલ્યા જાય. આ જે મેળ છે, એ જે એકાગ્રતા છે, અંતર્મુખતા, એ જ એક એવો સંબંધ પોતાના ઇષ્ટની સાથે, આત્માની સાથે કરાવ્યો. અને એમ થાય કે આ શરીર હું નથી, હવે અંદર રહેનારો આત્મા એ જ મારું સાચું સ્વરૂપ છે. જબ એસા તાર ગ્રહ, જ્યારે આવો અમિત અતૂટ સંબંધ પોતાની વૃત્તિઓનો આત્માની સાથે થઈ જાય, આત્માકાર વૃત્તિ, પછી શરીરને જે કઈ થતું હોય એનું સહેજ પણ ભાન ના, ભૂખ તરત પણ જોઈએ તો મળે તો પાણી પીએ, ઈચ્છા ન પણ ઈચ્છા ન થાય, સંકલ્પ પણ ન થાય, કારણ આત્મનિષ્ઠા. અને આત્મનિષ્ઠા છે એ જ માનવ જીવનને પરિપૂર્ણ કરવા માટેનું એક મોટામાં મોટું સાધન, અને એ જ આત્મા એ જ મોટામાં મોટું એને પોતાનું સ્વરૂપ. જ્યાં દોનું એક હો રહે, બંને એક થઈને, એમાં પછી કોઈ પણ જાતનો સહેજ પણ ભેદ આવે જ નહીં. એને કહીએ ને ઓહ, એ પણ નહીં, અંદરથી ઉકારો પણ ના નીકળે. એક એટલે એક, એની અંદર જે કઈ છે તે બધું જ સ્વીકારી લઈને ચાલવા. ગુણ હોય તો ગુણને સ્વીકારીને ચાલવાનું, દોષ હોય તો દોષને સ્વીકારીને ચાલવાનું, પણ એમાં ભેદ દ્રષ્ટિ સહેજ પણ નહીં કરવાની. દોનું એક પણ, વૃત્તિઓ અંદર સમાહિત થઈ ગઈ એટલે થઈ ગઈ, પછી એને ઉખડવા જ નહીં દેવાની. એસા તાર ગ્રહે, જ્યારે આવો સંબંધ બરાબર પકડાઈ જાય, પકડમાં આવી જાય અને પકડ છૂટે જ નહીં, તો એક યંત્રમાં કોઈ યંત્રને વ્યવસ્થિત રીતે એને કરી દેવામાં આવ્યું હોય, તૈયાર એકબીજાના સાથે એને જોડાવી દેવામાં આવ્યું હોય, અને એ જ વાહન, એ જ મોટર, એ જ વિમાન તમે દોડાડી રાખો, ઉડાડી રાખો, પણ એક વાર જે મેળ પડી ગયો છે પછી એનું કાર્ય કરે જ જશે. એક તાર હોય પછી એને હલાવવું નહીં પડે, હલાવો ફરી એને પાનું મારી કરીએ